उपासना साधन सद्गुरु शिष्य ने योग्यता प्रमाण साधन आपता हो। उपासना माटे जे कई आप प्रमाणे ते उपासना ने दृढ़ता निष्ठा એમાં એક રૂપ એટલે કહ્યું ફરે નહીં આદિ તે પાછળ જે સાધનમાં તત્વ આપવામાં આવે એ સાધન એના જીવનની ઉન્નતિ આત્માનુભૂતિ માટે છે કારણ આખું મન અર્પણ કરી દઈને લીધું છે સાધન સદગુરુ જે સાધન આપે છે સાધન શિષ્યનું કલ્યાણ સદગુરુ દ્વારા આપેલી ઉપાસના એને આત્માનું સંધાન કરાવડા અહીંયા આદિ તત્વ જે છે પરમાત્મા એનો જ અંશ છે જે આત્મા આદિ પરમ તત્વ પરમાત્મા એક પરમ તત્વ છે એની અંદર જો ઉપાસનામાં પ્રવેશ કરીએ તો અવશ્ય આપણા સ્વરૂપનું દર્શન આપણા આત્માની અનુભૂતિ કરવાનું સાધન ત્યાં આગળ પ્રાપ્ત થાય. મહારાજે અહીંયા આગળ સાધન આપીને કહ્યું બીજું સાધન સૌ કાર્ય જે અવ્યય છે અવિનાશી છે એ જ સાધન આપ્યું છે અને એ સિવાયના જે બીજા લૌકિક દુનિયાવી જ છે એ બધા જ સાધનો ખરા સાધન ભલે રહ્યા પણ એ બધા સાધનો નિમ્ન કોટીના એમાં 50 હોય અને એવા સાધનની અંદર પૂર્ણતા તો ક્યારેય મળે જ નહીં કારણ છે લૌકિક સાધન છે લૌકિક ગમે તે અથડામણો કરો પણ એમાંથી મળવાનું શું બસ એક સંતોષ કે આટલું થયું પણ પછી પાછો અસંતોષ એની પાછળ લાગેલો જ હોય આટલું જ કર્યું આવું જ કર્યું એક માણસ અંધારી રાતે નદી કિનારે પહોંચ્યો કેટલો એને એમ થયું કે ઊંઘી જઈશ તો કઈ આખી રાત નદીને કિનારે બેઠા બેઠા એક એક પથ્થર અંદર નાખવા સવાર થયું અજવાળું થયું જાગતા રાખતા છેલ્લો પથ્થર ના અરે આ તો હીરો છે અજવાળું થયું ત્યારે એને ખબર પડી જાતો અમે શું કર્યું આખી રાત મને પહેલેથી ખબર તો માણસ અજ્ઞાત અવસ્થાની અંદર અજ્ઞાનમાં પોતાનું જીવન આ જીવન નદીના કિનારે નાખ નાખ કર્યા કરતો જયારે જાગૃત થાય ત્યારે સમજ પડો પણ તે વખતે બધું પૂરું થઈ ગયું છેલ્લો પથરો જ હાથમાં જીવન સાધનને જો સાચો ઉપયોગ કરતા ન આવડે તો આમ હાથમાં આવેલું આ મનુષ્ય જીવનનું સાધન હોવા છતાંય માણસ એને ગુમાવી બેસતો વેડકી ના સદગુરુ દ્વારા પ્રાપ્ત થયેલું સાધન એને પોતાને એમ થાય કે આપ્યું તો છે પણ જો કચાશ હોય તો કરું ના કરું. અને એટલા માટે તો કહ્યું છે કે મન ચરણે મૂકીને મનોબળ પૂરેપૂરું હોવું જોઈએ. ગુરુ ઉપાસનામાં, ગુરુ સેવામાં કે સાધન એવું મળ્યું હોય કે એને ઉપાસના, એને પરબ્રહ્મની પ્રાપ્તિ થાય. જે મેં નથી જાણ્યું, જેની મને ખબર જ નહોતી, એ તત્વ મને ગુરુ મહારાજે સામે કરીને અપાવ્યું. તો આવા અનન્ય સાધનો સાધન ઉપાસના એ માણસના જીવનને એવું તો સરસ બનાવી શકે છે, પણ સાધન મળવા છતાંય ન જ માણસ ઓળખી શકે, ન જ કરી શકે, ત્યારે એને પ્રાપ્ત થયેલું સાધન તો સાચું હોય પણ માણસ પોતે કાચો થઈ જાય. બીજું સાધન સૌ કાચું કર્યું. જગતના ભૌતિક વ્યવહારની અંદર ઘણું બધું પ્રાપ્ત થશે. અરે આ મન છે, ઘણા બધા વિચારો કરતા કરતું હશે, કામ વગરના, કામના, સાચા ખોટા બધા. અરે એ મન જ્યારે પણ એવા પ્રકારના ખોટા વિચારો કરે ત્યારે સમજી લેવાનું કે આપણા સમયનો દુર્વ્યય થઈ રહ્યો છે. સાધન ભજન કરવા બેસીએ ત્યારે પણ મનને સ્પષ્ટ કેવું જોઈએ, આ સમય સાધન માટે છે, ભજન માટે છે, નિત્ય નિયમ માટે, તારા માટે. એમ કરીને મનને પણ એ સાધનમાં પરોવવું જ પડે. પણ જો એ સાધન કરતી વખતે મન બહાર ગયું તો સમજવાનું એટલો આપણો સમય બગડ્યો. ભગવત સેવા, ભગવત ભજન, ભગવત સ્મરણ, આત્માનુસંધાન, ધ્યાન, આ બધા સાધન જેના વડે મન પવિત્ર થાય, જીવન આપણું આપણું આયુ સાર્થક બને, જેના વડે આપણે પોતે પણ સમજે ભાષ બને અને ઓળખાઈ જાય ઓહો આટલું બધું. જેમ નદી કિનારે બેઠેલો માણસ જો થોડીક સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને એને જોયું હોય તો આખી જિંદગી પર, આખી રાત સુધી ફેંકી દીધેલા પતરા એને કેટલો મોટો, કેટલો માતબર બનાવી શકે, કેટલો ધનવંત બનાવી શકે, ભૂલે. એમ જીવનની પ્રત્યેક પળો જો માણસ આમ જ વેઠી નાખ પર ફેંકી જ દેતો હોય, લગભગ ફેંકી દઈએ છીએ, બધા કિંમતી છે. ગયેલો અવસર, ગયેલો સમય ક્યારેય ફરી પાછો આવી શકતો નથી. જે સમયનો તમે દુરુપયોગ કર્યો એ સમય તમારો ગયો હાથમાં. જેમ ખિસ્સામાંથી પૈસા ક્યાંક ખોટી રીતે પડી જાય તો આઘાત લાગે, ચિંતા થાય, પણ જીવનનો એ પૈસા કરતા પણ દુર્લભ કિંમતી સમય એ પડી જાય વેડફાય ત્યારે માણસને કશી જ ચિંતા નથી. બે દરકાર. અને જુઓ માણસ પોતે પણ પોતાના જીવન માટે કેટલો બધો પોતાનું આવું કિંમતી જીવન એ ફરી ક્યારેય પાછું કરવાનું નથી. આપણું બાળપણ કે આપણી યુવા પાછી લાવો, જેટલા વર્ષો ગયા એમાંથી બે પાંચ તો પાછા લઈ આવો. એના માટે સેટ પણ કલ્પાંત કે દુઃખ પીડા થતી નથી. આટલા વર્ષ થયા એમ કરી પાછું આપણે આનંદ માં તો સાધન, આપણું શરીર પણ સાધન. જેને શરીર માધ્યમ ખરું, ધર્મ સાધન, ધર્મ કરવા માટે પણ કોઈ પણ કારણ, અરે જ્ઞાન મેળવવા માટે પણ શરીરની આવશ્યકતા છે. શરીર એ પણ એક સાધન છે. શરીરના સાધનથી જ પરમાત્મા સુધી પહોંચી શકાય છે. શરીરનો આશ્રય કરીને જ આત્મા સુધી પહોંચી શકાય છે. તો દુર્લભમ માનુષો લોક, આ મનુષ્ય જન્મ દુર્લભ છે. બડે ભાગ માણસ તન ઉપાવા, માણસ શરીર એ સાધન છે. કેટલાય પુણ્યનો ઉદય, કેટલું ભાગ્ય થયું હોય ત્યારે મનુષ્ય શરીર, મનુષ્ય જન્મ મળે. એ મનુષ્ય જન્મને, એ જીવનને આમ તેમ વેડફી નાખવા માટે આપ્યો નથી, પણ નકામું વેડફી નાખવાનું જીવનને એક સ્વભાવ બની ગયો. માણસને પોતાને પણ સમજાતું નથી કે હું મારા સમયનો કેવો ઉપયોગ કરું છું. જીવનનો ઉપયોગ જે નથી થતો એને કારણે આપણો જીવન આપણે પોતે વેડફી રહ્યા છીએ, આપણે પોતે જ વેડફી રહ્યા છીએ આપણું. તો જે મહારાજ કે છે, ચેતવે છે, સાધના લઈ જાઓ, ચેતવે છે કે જુઓ તમને આ સાચું સાધન રૂપી માનવતા તમને આપી છે. સાધન અને એની એની પાછળની જાગૃતિ કોણ કરાવે? સદગુરુ. કે આ જીવન એ જ સાચું સાધન છે એને કામ એનો ઉપયોગ. સદગુરુ સિવાય સાધનની જાગૃતિ કોઈ આપી શકે? તો બીજું સાધન સૌ કાચું. સદગુરુ જે આપે એ જ સાધન અને એ જ પોતાના જીવનનો ઉત્કર્ષ, જીવનનું સાફલ્ય. એટલે જ સદગુરુએ આપેલું માર્ગદર્શન, દ્રષ્ટિ આપી. એ દ્રષ્ટિ પ્રમાણે આપણું જીવન, આપણી સાધના, આપણી ઉપાસના ચાલ્યા કરે. એમાં સફળતા, જીવન આખાની સફળતા સદગુરુએ આપેલા સાધન બની. પણ માનવી માણસ પોતે જાણે અજાણે સદગુરુના અભાવે સંપૂર્ણ જીવનને વેડફતો હોય છે અને પોતાએ પોતે જે કંઈ પ્રવૃત્તિ લઈને બેઠો હોય એ જ સાચી છે, એ જ સારી છે, એ જ મારું કર્તવ્ય છે, એમાં ભાન ભૂલીને ખોટે રસ્તે ચાલ્યા કરે અને ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે જીવનના છેડા. પણ એને એમનો ખ્યાલ આવે હું વેડફી રહ્યો છું અને કામ. આવી અવસ્થા, આ એક સ્થિતિ સાધન વગર. જે મહારાજે કહ્યું કે એ ઉપાસનાને, એ આત્માનુભૂતિ એને કરી તો જુઓ, જુઓ એમાંથી જીવનમાં શું પ્રાપ્ત થાય છે. એને માટે શું કરશો જઈ વનમાં. અને કદાચ જે સાધન આ શરીરનું આપણને મળ્યું છે અને ગ્રહસ્થાશ્રમમાં છે, આ દુનિયામાં છે, તો એના માટે જે મારા જે કયું કઈ ત્યાગ કરવાની જરૂર નથી. જઈને કરશો શું? ત્યાં તો અનેક અડગડો છે અને જે ઘરની સુવિધાઓ છે શરીરને અનુરૂપ, ઘરની જે કઈ સુવિધાઓ છે એને અનુરૂપ આપણા શરીર વડે સાધન ભજન કરવાનું. વનમાં અસુવિધાઓ હશે ત્યાં આગળ ભજન થશે જ નહીં, ત્યાં જીવજંતુ હશે. આ બધી અવસ્થાને લક્ષમાં રાખીને જય મહારાજે કહ્યું કે વનની અંદર પણ ઉપાધિ થશે, ઘરનો દુખ્યો વનમાં ગયો, વનમાં લાગી આગ, શું કરશું? પાછું જવું પડશે. એટલે મહારાજશ્રી એને બહુ સરસ શબ્દોમાં કહ્યું કે ત્યાં જઈને સાધન ભજન નહીં થાય અને મન પાછું વિકૃતિઓની અંદર અટવાશે તો વનમાં જઈને પેલા કેમ કે ઝૂંપડી ઉભી કરવું, એના માટે માટી લઈ આવું, એના માટે લીપવા બેસવું, કેટલી ઉપાય. ત્યાગ કર્યા પછી પણ જીવનની જરૂરિયાતો તો છૂટવાની નથી, અને એના માટે વનમાં એ જીવનની જરૂરિયાતો તો પ્રાપ્ત થઈ શકવાની નથી. એટલે શું કરશો જીવનમાં? ત્યાગની ઈચ્છા થાય પણ વનમાં ભજન ન થઈ શકે, વનમાં લાગી આગ, આવા ભાવથી તો કહે છે કે સોમે સાધો રહી મનમાં, બસ પોતાનામાં જ સાધન કરવું, પોતાના મનની અંદર જ નિત્ય સ્મરણ કરવું, મનને ટેવ પાડવું. જે કંઈ સાધન ભજન કરવાનું છે એ નિષ્ઠાપૂર્વક કરે, શ્રદ્ધાથી કરે. મૌન પાળવાનું હોય તો માત્ર જીભનું મૌન નહીં, મનનું મૌન હોવું જોઈએ. જેમ જીભની પાસે શબ્દો છે, ભાષા છે, એમ મનની પાસે વિચારો છે. તો મનને પણ કહેવું પડે કે આજે મૌન છે ને, એટલે વિચારોની ભાષા બોલવાની નથી. મનને આજે વિચારોની ભાષાનો ઉપયોગ કરવાનો નહીં, એનું નામ મૌન. મનની ભાષા કઈ? વિચારો. મન એ વિચારોની અંદર બોલ્યા જ કરતું, બોલ્યા જ કરતું. એટલે મનની ભાષામાં કોઈ અક્ષરો કે શબ્દો ન હોય, દ્રશ્યો જ હોય. એટલે મનની ભાષા એ વિચાર, અને મનને કંઈક આજે મૌન રાખવાનું છે, બસ એ જ મૌન વિચારવું. એક પણ વિચાર આવવો ન જોઈએ સાધન ભજન કરવા બેસીએ. બોલો, કેટલું શક્ય? એના માટે અભ્યાસ કરવો. અભ્યાસ કરતા કરતા મનને કંઈક આજે મૌન, શાનું મૌન? જીભનું નહીં, વિચારોનું મૌન. અને વિચારોનું મૌન થાય ત્યારે જ સાચી શાંતિ મળે. વિચારોના મૌનને બીજા શબ્દોની અંદર એને કહ્યું, બહુ સરસ શબ્દ છે, ઉન્મુની અવસ્થા. એને ઉન્મુની મુદ્રા કહેવામાં આવે છે. બિલકુલ સ્થિરતા આવે. શરીર ની તો ખરી, ઇન્દ્રિયો ની ખરી, પણ પછી મન ની સ્થિરતા આવે. અને એક વસ્તુ સમજવાનું છે કે જો વિચારો શાંત થઈ ગયા તો મન તો ગયું છે, કારણ કે વિચારો એ જ મનનું સ્વરૂપ છે. જો વિચાર હોય જ નહીં તો મનનું અસ્તિત્વ ક્યાંથી લેવાનું છે? એટલે સૌથી પહેલા સાધન ભજન કરતી વખતે આપણા મનને કહીએ કે કોઈ વિચાર કરવાનો, એ બહુ સરળ રીત છે. મનની તરફ જતા વિચાર કરવાનો નથી, વિચાર કરવાનો નથી. આમ ધીરે 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 અભ્યાસથી મન પોતે અટકી જશે કે મારે વિચાર કરવાનો નથી. જો વિચારોની શૃંખલા અટકી જાય સ્વરૂપ ની અંદર પાછું જશે. ત્યાં પછી ગયું આત્મા. સાધન જે છે એ માનવ જીવન માટે ખૂબ ઉત્તમ અવસ્થા છે, અને એ પણ મનને સાથે લઈને. આપણે સાધન ભજન કરીએ છીએ પણ મનને સાથે રાખતા નથી. મન ક્યાં તો ધોકા ખાતું હોય, મન ક્યાં તો માર ભરવા ગયું હોય, મન બીજા જ વિચારો કરતું હોય, તો એને માટે ગુરુ મહારાજે કહ્યું કે શું કરશો જે વનમાં. એટલે વન એટલે કોઈ પણ બીજી પોતે તમારી જે સ્થિતિ, જે અવસ્થા પરિસ્થિતિ છે એને છોડીને બીજે જશો ક્યાં? જ્યાં જશો ત્યાં શરીરની આવશ્યકતાઓ તો ઉભી જ રહેવાની છે, તો એને માટે શું કરશો? એવી અડચણોમાં બહાર દૂર નીકળ્યા કરતા જ્યાં છો જે સુવિધાઓ છે એને સહજ રીતે રાખી અને ત્યાં જ સાધન ભજન કરો. હા, જે ખોટી આસક્તિઓ છે એમાંથી ઉપર આવી જાઓ. આસક્તિઓ તો રહેવાની જ છે, એનાથી ઉપર ઉડી જાય. જે છે કબીર સાહેબ જ્યાં રહેતા હતા ત્યાંથી એમને જે રસ્તે જવાનું, ત્યાં આગળ પેલા કસાઈઓ પશુઓને માર, એટલે કબીરજી ત્યાંથી જતા આવતા આ બધું જુએ અને ખૂબ દુઃખી થાય, ખૂબ દુઃખી થાય. અને ઘણી વાર રડે કે આ બધું આટલું બધું પાપ. એક વાર કબીરજીને એમ થયું કે આ મારે શા માટે વ્યથિત થવું? તો કબીરજીએ પોતાની જાતને કહ્યું, કબીરા તેરી ઝોપડી ગલકટિયન કે પાસ, જો કરેગા સો ભરેગા, તું ક્યો રહે ઉદાસ. બાપ જે કરે છે, જે મારે છે, ભોગવશે. તું શા માટે? જે મહારાજ તાપીના કિનારે ઉતરતા હતા, એક ગામમાંથી નીકળ્યા અને ત્યાં એક કસાઈ હતો, પણ આંધળો હતો. એને કહ્યું, કોઈ રસ્તો બતાવશે મને? કોઈ રસ્તો બતાવશે? મારા શિષ્યથી પસાર થતા હતા, એને રસ્તો આમ ક્યાં મૂક્યો? એટલે આ પાપી છું ને, દુખી છું. કે છે કે પ્રભુ, આથી એ ધંધો મૂકી દઉં છું. મહારાજ એને દ્રષ્ટિ આપ, પાપ છોડાવે. તો મન વડે પાપથી મુક્તિ મળવી જોઈએ મનથી, અને એ સાધન ભજન પોતે કોઈ મહાપુરુષ સદગુરુ આપ્યું હોય એ પ્રમાણે એમાંથી સાધન થાય. અહીંયા શું કરશો જૈવનમાં, તમે અહિયાં જ કર્મ નથી છૂટી શકતા તો બ્રહ્માજી ને ક્યાં એવા ભાવ કહ્યું કે સાધન સદગુરુ સાધુ
શ્રી